నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళం కుటుంబి మంగళం కుంకుందారి ఉజేంద్రమోసు మంగళం నమస్మరి స్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकारनी गाथा 74 अने एना पछी एनो कळस 48 त्यां सुधी स्वाध्याय थयो छे. हवे आगळ स्वाध्याय आपणे लईए. आजे गाथा 75 थी आपणे स्वाध्याय शुरू करीशुं. અહીંયા કળશ 48 પછી કહે છે કે હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું ચિહ્ન એટલે કે લક્ષણ કહો. 48માં કળશમાં જે વાત આવી અને એની પહેલા 74મી ગાથામાં જે વાત આવી એમાં આશ્રવોથી રહિત થઈ અને પોતે જ્ઞાન ભાવે પરિણમે છે એટલે બધા આશ્રવો છૂટી જાય છે, એટલે એ જ્ઞાન સ્વરૂપ આત્મા થયો એમ કહેવામાં આવ્યું. જે સમયે એને આશ્રવો દુઃખકર લાગે છે અને આત્માથી એ વિપરીત છે, જુદા છે, એ આત્માના ભાવ નથી એવું એને જ્ઞાન થાય છે કે તરત જ એને આશ્રવો છૂટી જાય છે. છૂટી જાય છે એમ કહેતા એને અભિપ્રાયમાંથી છૂટી જાય છે. આશ્રવોથી રહિત પણ પૂર્ણપણે તો એ સર્વજ્ઞ થાય છે ત્યારે થાય છે, પણ અહીંયા તો એમ કહેવું છે કે એ આશ્રવોથી નિવર્તે છે એટલે હવે એને આશ્રવો પ્રત્યે પોતાપણું રહ્યું નથી, એના પ્રત્યે કોઈ રૂચિ રહી નથી, એનાથી પોતે ભિન્ન છે એમ ભેદ જ્ઞાન થયું છે. તો એના સંબંધી અહીંયા પ્રશ્ન કર્યો કે એવું એ જ્ઞાન થયું અને એ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપે પરિણમ્યો, આત્મા જ્ઞાન સ્વરૂપ અથવા એને એમ કહીએ કે એ જ્ઞાની થયો, તો એ કેવી રીતે ખ્યાલમાં આવે કે આ ભગવાન આત્મા જ્ઞાની એમ કેવી રીતે ખ્યાલમાં આવે? વર્તમાન પર્યાયમાં હજી એને મલિનતા હોય, હજી એને કર્મના બંધ પડ્યા હોય અને બહારથી તો જેવો હતો તેવો જ દેખાતો હોય, તો ખબર કેવી રીતે પડે કે આ આત્મા હવે જ્ઞાન સ્વરૂપ થયો છે અથવા તો જ્ઞાની થયો છે? એ ઓળખવાનું ચિહ્ન, એ ઓળખવાની કોઈ નિશાની, એનું કોઈ લક્ષણ ખરું? એવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એના ઉત્તર રૂપે આ 75મી ગાથા કહેવામાં આવી. ભગવાન કુનકુંદાચાર્ય અહીંયા 75મી ગાથામાં કહે છે, કર્મણસ્ય પરિણામમ નો કર્મણસ્ય તથૈવ પરિણામમ ન કરોતિ એનમ આત્મા યો જાનાતિ સ ભવતિ જ્ઞાની. આ ગાથા ગુજરાતીમાં લઈએ.
પરિણામ કર્મ તણુઅને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે.
ગાથાના અર્થમાં અહીંયા કહે છે જે આત્મા આ એટલે શું, કર્મણ પરિણામમ ચ એટલે કર્મના પરિણામને, આ એટલે કર્મના પરિણામને, તથા નો કર્મના પરિણામને એટલે કે નો કર્મણ પરિણામમ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણાતી એટલે જાણે છે તે જ્ઞાની છે, તે જ્ઞાની ભવતી એટલે છે. જે આત્મા એનમ એટલે આ કર્મણ પરિણામમ ચ, કર્મના પરિણામને તથા એવા નો કર્મના પરિણામને, નો કર્મણ પરિણામમ, કર્મના અને નો કર્મના પરિણામને જે કરતો નથી અને માત્ર એને જાણે છે તે જ્ઞાની છે. જ્ઞાનીની અહીંયા વ્યાખ્યા કરવામાં આવી. જ્ઞાની કોણ છે એમ પૂછવામાં આવ્યું તો અહીંયા એમ કહ્યું કે જે આવા કર્મના પરિણામને અને નો કર્મના પરિણામને કરતો નથી અને માત્ર તેને જાણે છે તે જ્ઞાની છે. કર્મના પરિણામને કરતો નથી અને નો કર્મના પરિણામને કરતો નથી એટલે શું? કર્મના પરિણામને એટલે શું અને નો કર્મના પરિણામને એટલે શું? કર્મના પરિણામ શું છે? એને અંતરમાં રાગ દ્વેષ મોહ જે થાય છે ને, એ અંતરમાં જે પરિણામો થાય છે એ કર્મજનિત છે, એ કર્મના નિમિત્તે થતા પરિણામો છે, એને કર્મના પરિણામ કયા. અને નો કર્મના પરિણામ એટલે આ શરીર આદિ મન વચન કાયા શબ્દ સંસ્થાન એ બધું એ નો કર્મ છે. એટલે એવા નો કર્મના પરિણામને એ કરતો નથી, માત્ર જાણે છે. એટલે નો કર્મના પરિણામ એટલે શરીર, વાણી, મન અને પછી શરીરની અંદર એ સંસ્થાન, આકારો વગેરે જે કંઈ છે તે બધા પરિણામોને એ કરતો નથી એટલે એનો કરતા થતો નથી. શરીરમાં જે છે તેનો તે કરતા થતો નથી, મન વાણીનો તે કરતા થતો નથી, શરીરના હલનચલનનો તે કરતા થતો નથી, શરીરના કાર્યો, શરીરની વૃદ્ધિ, શરીરના ફેરફારો એ બધાનો તે કરતા થતો નથી. એટલે એ નો કર્મનો, નો કર્મના પરિણામનો કરતા થતો નથી. નો કર્મના પરિણામ એટલે એમાં કાર્ય થાય અને જે પરિણામ આવે એનો એ કરતા થતો નથી. નો કર્મ એટલે આ શરીર, મન, વાણી, કાયા અને એમાં જે કંઈ છે તે બધું જ આવી જાય. એટલે એમાં હાડકાનું બંધારણ ને એના આકાર ને એનો વર્ણ ને એ બધું જ, એને કારણે, એના ફેરફારોને કારણે જીવને એક ઊંધી માન્યતા થઈ ગઈ છે, ભ્રાંતિ થઈ ગઈ છે કે એ બધા હું કરું છું, શરીરને તંદુરસ્ત હું રાખું છું, શરીરના કાર્યો હું કરું છું, આ હું બોલું છું એમ એને મનમાં વર્તે છે. એ ભ્રાંતિ છે. એ બોલનારો એ નથી, વાણી છે તે પૂતગળ છે, શબ્દ છે તે પૂતગળ છે, વાણી વાણીના કારણે નીકળે છે, એનો એ કરતા નથી, એનો એ કરનારો નથી. શરીરના કાર્યો થાય છે એનો પણ એ કરનારો નથી, શરીરમાં જે ફેરફારો થાય છે એનો પણ એ કરનારો નથી. એટલે એવા નો કર્મના પરિણામ એનો એ કરનારો નથી, માત્ર એનો જાણનારો છે. એમ નો કર્મના પરિણામને એ કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. હવે આ નો કર્મની વાત તો બરાબર છે, એ તો પૂતગળ દ્રવ્ય જુદું છે, શરીર જુદું છે, શરીરના કાર્યો મારા હોઈ શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, જીવ દ્રવ્ય એ પૂતગળ દ્રવ્યની પર્યાયને કરી શકે નહીં. આ બધી વાતને એ સિદ્ધાંત દ્વારા સમજ્યો છે એટલે એ તો એને સહેલું પડે છે કે શરીરના કાર્યોનો એ કરતા થતો નથી. પણ અહીંયા જે કહ્યું ને આગળ કે કર્મના પરિણામને, પહેલા કર્મના પરિણામને કહ્યું અને પછી નો કર્મના પરિણામને કહ્યું, તો કર્મના પરિણામને જે કહ્યું છે એમાં એને જે રાગ દ્વેષના ભાવ થાય છે, વિભાવો પરિણમન થાય છે, પરનું લક્ષ થતા જે પરિણમન થાય તે વિભાવ પરિણમન છે. એ કર્મના ઉદયો આવ્યા છે, એ ફળ આવ્યું છે, એવા સંયોગો આવ્યા છે, તો એનું લક્ષ થતા જે પરિણામ થાય છે એ વિભાવ પરિણમન, એને કર્મના પરિણામ કહેવામાં આવ્યા. એવા કર્મના પરિણામનો પણ એ કરતા થતો નથી. એટલે એ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એનો એ કરનારો નથી. ભગવાન આત્મા એનાથી જુદો છે. ભગવાન આત્માને એવું કાર્ય હોય નહીં. ભગવાન આત્માનું એ કર્મ નથી એટલે કાર્ય નથી. ભગવાન આત્માનું કર્મ શું છે? ભગવાન આત્માનું કર્મ તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે, તેવા જ્ઞાન સ્વભાવે એ પરિણમે એ જ એનું કાર્ય છે. પણ એમ નથી કે આ મોહ રાગ દ્વેષ સુખ દુઃખ એવા ભાવો થાય છે જે પર્યાયમાં થઈ રહ્યા છે, જે ક્ષણિક છે. એવા ભાવોનું કરતા પણ એને હોય નહીં, એ એનું કાર્ય નથી, એમ એ ભગવાન આત્મા એનું કરતા થતો નથી. તો પછી શું થાય છે? તો કહે છે કે એ કર્મના પરિણામ કે નો કર્મના પરિણામનો કરતા થતો નથી, એને કરતો નથી, પરંતુ માત્ર એને જાણે છે. એનો જ્ઞાન કરવા વાળો, જાણવા દેખવા વાળો જ છે. અને એવો જ્યારે એ થયો છે તો એ જ્ઞાની છે. જ્ઞાનીની વ્યાખ્યામાં એમ કહ્યું કે કર્મના પરિણામને કે નો કર્મના પરિણામને કરતો નથી અને માત્ર એને જાણે છે તો એ જ્ઞાની છે. હવે આનો વિસ્તાર ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો છે. આપણે ટીકા લઈએ. ટીકામાં કહે છે કે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, કર્મના પરિણામ નિશ્ચયથી શું છે? એના વિભાવ ભાવો છે તે પરિણામ કર્મના પરિણામ છે, એ ખરેખર જીવના પરિણામ નથી. નિશ્ચયથી એ જીવના પરિણામ નથી. નિશ્ચયથી નથી એટલે કે જીવમાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એને એવા પરિણામ થાય, એને કારણે એવું એ કાર્ય કરે, એનું એ કાર્ય થાય એમ નથી. આત્માનું રાગ દ્વેષ સુખ શાંતિ બાહ્ય સુખ શાંતિની વાત છે રૂપે પરિણમન થવું, બાહ્ય સુખ કે દુઃખ રૂપે પરિણમન થવું, ક્રોધના ભાવે પરિણમન થવું, રાગના ભાવે દ્વેષના ભાવે પરિણમન થવું, એ નિશ્ચયથી આત્માનું કાર્ય નથી. કેમ કે આત્મામાં એવા ગુણ નથી. તો પછી એ કોનું કાર્ય છે? એવા પરિણામ તો થાય છે ને, એ પોતે મોહ ભાવે રાગ ભાવે દ્વેષ ભાવે પરિણમે છે ને, તો એ પરિણામ થાય છે તો એ કોના છે? તો કહે છે કે એ અંતરંગ પરિણામો જે થયા, અંતરમાં જે પરિણામો થયા, એ બધા કર્મના પરિણામ છે, આત્માના પરિણામ નથી. કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી, માટે એ આત્માના પરિણામ હોઈ શકે નહીં. જો એ આત્માના પરિણામ હોય તો પછી એને આત્મા સાથે તાદાત્મ્ય પણ હોય, એટલે કે આત્માની દરેક અવસ્થાઓ વખતે એવા પરિણામો થવા જોઈએ. આત્માની દરેક અવસ્થામાં જે થાય તેને આત્મા સાથે તાદાત્મ્યપણું હોય, આ પરિણામો આત્માની દરેક અવસ્થામાં થતા નથી. સિદ્ધની અવસ્થામાં આવા પરિણામો થતા નથી. એટલે આ રાગ દ્વેષ મોહના પરિણામો આત્માના નથી, એ પરિણામોને કર્મના પરિણામ કયા. કેમ કે એમાં પૂર્વે જે કર્મ કર્યા છે એ કર્મનો ઉદય આવે છે, અને એવા ઉદય સાથે જોડાવાથી રાગ દ્વેષ મોહ રૂપે પરિણમન થાય છે, માટે એ પરિણામોને આત્માના ન કહેતા કર્મના પરિણામ કહેવામાં આવ્યા. એટલે પહેલી વાત શરૂઆત ત્યાંથી કરી કે નિશ્ચયથી. જો વ્યવહારની અહીંયા વાત નથી લીધી, વ્યવહારથી આપણે જીવને ધર્મ માર્ગે વાળવો હોય ત્યારે એવો ઉપદેશ આપીએ છીએ કે આ તારા રાગ દ્વેષ ક્રોધના પરિણામો છે, એને લીધે થઈ અને તને કર્મબંધ થશે, એમ આપણે એને કહીએ છીએ. અને કર્મબંધ થતા તારે આ સંસારમાં રખડવાનું થશે. પણ એ વ્યવહારથી વાત કરી, એને વ્યવહારથી વાત કરી અને સમજાવી અને એને ધર્મ માર્ગમાં લઈ જઈએ છીએ. પણ પછી ધર્મ માર્ગમાં લઈ જઈએ ત્યારે એને આત્માનું સ્વરૂપ સમજાવી અને એને કહીએ કે તું શુદ્ધ આત્માનું લક્ષ કર, તો એ શુદ્ધ આત્માનું લક્ષ કરવું હોય ત્યારે એ શુદ્ધ આત્મા કેવો છે એનું વર્ણન આવે, ત્યારે એમાં આવા પરિણામ નથી એમ કહેવામાં આવે. એટલે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એ આવા ક્રોધ માન માયા રાગ લોભ એ બધાથી રહિત છે એમ એને સમજાવવામાં આવે છે. અને નિશ્ચયથી ખરેખર એવું જ આત્માનું સ્વરૂપ છે. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા એ જ દ્રષ્ટિનો વિષય છે અને એની અંદર આવા કોઈ રાગદેશના પણ પરિણામ નથી કે એની અંદર તો શુદ્ધ નિર્મળ પર્યાય પણ નથી એવો એ ધ્રુવ છે ત્યાં એમ કહેવામાં આવે. એટલે અહીંયા શરૂઆત એ રીતે કરી કે નિશ્ચયથી આ બધા અંતરંગ પરિણામો જે થયા, અંતરમાં જે આ ભાવ થયા, એ કર્મના પરિણામ છે, એ આત્માના નથી. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ એ આત્માનું નથી. અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ, પેલું અંતરંગમાં ઉત્પન્ન થતું પરિણામ છે. કેમ કે એ એના ભાવ છે, એ બધા એના ભાવ છે, રાગ દ્વેષ એ બધા એના ભાવ છે. અને આ ઉદગળના પરિણામ છે, એટલે કે ઉદગળ એવું શરીર છે એના જે પરિણામ છે, સ્પર્શના રસના ગંધના વર્ણના શબ્દના એ સંસ્થાન, પછી એની સ્થૂળતા સૂક્ષ્મતા, આ બધું પૂદગળમાં પડ્યું છે. એટલે મૂર્તિકપણું જ્યાં છે ત્યાં એવા પરિણામ થાય છે. પૂદગળને મૂર્તિકપણું છે એટલે એને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ એવા બધા પરિણામ છે. એ સંસ્થાન એટલે શરીરના સંસ્થાન, શરીરના આકાર, શરીરની સ્થૂળતા, શરીરની સૂક્ષ્મતા, જે કંઈ છે તે બધું એ પૂદગળના પરિણામ રૂપે જ છે. એટલે એ બહારમાં છે, એ નોકર્મનું પરિણામ છે. નોકર્મ એટલે શરીર, મન વાણી શરીર, એ બધું નોકર્મ છે. નામકર્મની 93 અથવા 103 પ્રકૃતિ કહેવામાં આવે છે. અને એ પ્રકૃતિને કારણે શરીરની અંદર બધું આપણને મળે છે. એટલે એ પરિણામ નામકર્મની પ્રકૃતિને કારણે છે, એ નોકર્મનું પરિણામ છે. જેને આપણે પોતાનું માની લઈએ છીએ, જીવને શરીરના જે પરિણામ થાય છે એમાં પોતાપણું લાગે છે, એ મારા પરિણામ છે, મારું શરીર છે, મારામાં આ ફેરફાર થયા, હું શરીરને સ્વસ્થ રાખું, હું શરીરને સારું રાખું, હું ચાલીશ તો શરીર બરાબર રહેશે, હું નહીં ચાલું તો શરીર જાડું થઈ જશે, ફેટ થઈ જશે. આ બધી જે માન્યતા શરીર વિશેની છે એમાં એ પોતે એનો કર્તા થાય છે. એના જે જે પરિણામ થાય છે એને માટે એ એમ સમજે છે કે એ કરનારો હું છું. એની વાત અહીંયા કરી છે કે એવા નો કર્મના પરિણામ, પહેલા જે કયા તે કર્મના પરિણામ કયા, જે એના ભાવ છે જે અંતરમાં ઉત્પન્ન થાય છે, અને આ બહારમાં જે ઉત્પન્ન થાય છે તે નો કર્મનું પરિણામ. એટલે એ કર્મનું પરિણામ અને નો કર્મનું પરિણામ તે બધું એ પૂદગલ પરિણામ છે. નો કર્મના પરિણામ અને પૂદગલના પરિણામ કયા એ તો વાત બરાબર સમજાય છે, પણ પેલા કર્મના પરિણામ છે રાગ દ્વેષ મોહ માયા આદિ, એ બધા પરિણામોને પણ પૂદગળના પરિણામ કયા. અગાઉ પણ એ વાત ગાથામાં સિદ્ધ કરી કે એ પૂદગળ જનિત પરિણામ છે. પૂદગળ કર્મનો ઉદય આવે છે અને એનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એટલે ઔદયિક ભાવે પરિણમતા થતા પરિણામો છે. ઔદયિક ભાવે એટલે કર્મનો ઉદય આવતા, કર્મનો ઉદય આવે છે તો એવા કર્મના ઉદયની સાથે જોડાતા, કર્મનો ઉદય જે પ્રકારે આવવો હોય એ પ્રકારે ભલે ને આવે, એનું લક્ષ્ય કરીને એવા ભાવ ન કરવામાં આવે તો ઔદયિક ભાવ નથી. પણ આ તો જીવ ડગલે ને પગલે દરેક સમયે કર્મનો જેવો ઉદય છે એવા ભાવે પોતે પરિણમે છે, એટલે ઔદયિક ભાવે પરિણમે છે. હવે ઔદયિક ભાવ થવાનું નિમિત્ત કારણ કર્મનો ઉદય છે અને આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા એ અવદયિક ભાવે થાય, એટલા માટે એને આત્માના નથી કહ્યા પણ પૂદગળના કહેવામાં આવ્યા. એમ એ પૂદગળના પરિણામ છે, એને આત્માના પરિણામ અહીંયા નથી કહ્યા પણ પૂદગળના પરિણામ છે. આત્માના પરિણામ ન કહેવાનું કારણ એટલું કે એવા પરિણામ સિદ્ધને હોતા નથી, એવા પરિણામ આત્માને બધી જ અવસ્થાઓમાં હોતા નથી, એવા પરિણામ આત્માને એક સરખા હોતા નથી. એવા પરિણામ ક્ષણિક છે એટલે એ પરિણામ આત્માના હોઈ શકે નહીં, એટલે એને પૂદગળ જનિક કયા, પૂદગળના પરિણામ કયા. આ પ્રકારે કર્મના પરિણામ અને નો કર્મના પરિણામને પૂદગળ પરિણામ કહેવામાં આવ્યા. શું કહ્યું અહીંયા કે નિશ્ચયથી, વ્યવહારથી નહીં, નિશ્ચયથી એ મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, એ બધા પરિણામ અંતરમાં ઉત્પન્ન થાય છે તે, અને પેલા મૂર્તિકપણાના ગુણને કારણે સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા વગેરે રૂપે જે બહારમાં ઉત્પન્ન થાય છે તે પરિણામો નો કર્મના પરિણામો. એ કર્મના અને નો કર્મના પરિણામ એ બધું પૂદગળ પરિણામ છે, બધા પૂદગળના જ પરિણામ છે, આત્માના પરિણામ નથી. આવા પરિણામને જે કરતો નથી એનો સ્વામી થતો નથી, એનો કરતા ભોગતા થતો નથી, અને માત્ર એને જાણે છે એટલે એનો જ્ઞાન કરવા વાળો એવો ભેદ જ્ઞાની થયો છે તે જ્ઞાની છે, અને આવું જેને છે એ લક્ષણને એમ કહેવાય કે જ્ઞાનીનું લક્ષણ છે. અહીંયા શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ને કે જ્ઞાનીનું ચિહ્ન શું, કઈ રીતે ખ્યાલમાં આવે કે એ જ્ઞાન સ્વરૂપ થયો છે? તો કે જે જ્ઞાન સ્વરૂપ થયો છે તે જ્ઞાની થયો છે, જેને ભેદ જ્ઞાન થયું છે, બધાથી જુદો ભગવાન આત્મા પોતે સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે તે જ્ઞાની થાય છે. એ વાત જે 74 ગાથા અને 48 કળશમાં આવી તે વાત વિશે પ્રશ્ન હતો કે જ્ઞાની થયો છે કઈ રીતે ખબર પડે, કયા ચિહ્નથી ખબર પડે? તો એના ઉત્તર રૂપે એમ કહ્યું કે જે ખરેખર આવો ભેદ જ્ઞાની જ્ઞાની થયો છે એને આ કર્મના પરિણામ કે નો કર્મના પરિણામ છે એ પરિણામો પોતાના લાગતા નથી, એનો એ સ્વામી થતો નથી, એનો એ કરતા થતો નથી, એનો એ ભોગતા થતો નથી, એટલે એમ એ પરિણામને કરતો નથી, એનો એ સ્વામી થતો નથી, એટલે એની શ્રદ્ધામાં એમ નથી કે એ પોતે એનો સ્વામી છે, એના અભિપ્રાયમાં એમ નથી કે એ એનો કરવાવાળો કરતા છે અને એ જે થઈ રહ્યું છે એ બધું એનું કાર્ય છે, એનું કર્મ છે, એમ એ માનતો જ નથી, એની શ્રદ્ધા બરાબર સમ્યક થઈ છે. અને જ્યારે એ એવું પરિણમન કરે છે પોતાના સ્વરૂપના લક્ષે શુદ્ધ ભાવમાં રહે છે ત્યારે એને એવા પરિણામો થતા જ નથી, માત્ર એનો જ્ઞાતા જ રહી જાય છે, અને એવા પરિણામ જેને થાય છે એ જ્ઞાની છે, એટલે એને એ જ્ઞાનીનું લક્ષણ કહ્યું. એટલે મૂળ ગાથાની અંદર આવા પરિણામ જે કરતો નથી અને એનો માત્ર જ્ઞાતા છે, જાણનારો છે, તે જ્ઞાની છે એટલી વાત કરી, અને એને વધારે વિસ્તારથી સમજાવતા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે આવા પરિણામો છે કર્મના અને નો કર્મના, એ બધા પૂદગળ પરિણામ છે. પરમાર્થે જેમ ઘડાને અને માટીને, ઘડો અને માટી એ બંનેને વચ્ચે જ વ્યાપક ભાવનો એટલે વ્યાપકપણાનો સદભાવ છે. આગળ વધારે વિસ્તાર સમજાવવો છે, વ્યાપકપણે ક્યાં કોનું કાર્ય થાય એની વાત સમજાવી છે ને, એટલે હવે તત્વને સમજાવવા માટે ઉદાહરણ લઈ અને સમજાવે છે. કેમ કે પહેલા જે કહેવામાં આવ્યું ને કે કર્મના પરિણામો પૂદગળના પરિણામ છે, તો એ કઈ રીતે છે એની વધારે અહીંયા સ્પષ્ટતા કરે છે કે પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપક ભાવનો એટલે વ્યાપકપણાનો સદભાવ છે, એવો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. કોની વચ્ચે કરતા કર્મપણું હોય? એક જ દ્રવ્યમાં એ દ્રવ્ય અને એ દ્રવ્યની પર્યાય એની વચ્ચે કરતા કર્મપણું હોય. માટી એક દ્રવ્ય છે. એ માટીની પિંડરૂપ અવસ્થામાંથી કે ઘડારૂપ અવસ્થા થઈ એટલે એક કાર્ય થયું. ઘડારૂપ અવસ્થા થવી એ માટીનું કાર્ય છે. એ કાર્યનો કરતા માટી છે. એ કાર્યનો કરતા કુંભાર નથી. માટી એ દ્રવ્ય છે, એ જેનો કરતા છે, અને કાર્ય થાય છે તો એ માટીની અંદર જ કાર્ય થાય છે. અને કાર્ય થઈ અને પર્યાય બદલાય છે, સ્થિતિ બદલાય છે, એટલે પેલી પિંડરૂપ અવસ્થામાંથી ઘડારૂપ અવસ્થા થાય છે. એટલે આકાર બદલાવો એવું કાર્ય માટીમાં થયું છે. આકાર કોનો બદલાયો? માટીનો આકાર બદલાયો છે. અને માટીનો આકાર બદલાયો છે એમાં કુંભાર કે ચાકડો કે વર્તમાનમાં અત્યારે તો મશીનો દ્વારા બનાવવામાં આવે છે પોટ, એટલે મશીન કોઈ પણ હોય કે ગમે તે હોય, એ બધા નિમિત્ત છે. પણ મૂળ કારણ માટી છે. એટલે જે દ્રવ્ય છે માટી, એનાથી જુદું કોઈ કાર્ય થયું નથી. કાર્ય થયું તો પણ એ માટી રૂપે જ થયું. એ પિંડ રૂપમાંથી ઘડા રૂપે અવસ્થા થઈ તો ઘડો પણ માટી રૂપે જ છે, કુંભાર રૂપે નથી. ઘડાની અંદર ગુણો માટીના છે, કુંભારના ગુણ નથી. માટીનું કાર્ય શું થયું? પિંડમાંથી ઘડો બન્યો તો ઘડો એ માટી રૂપે થયો. માટીના ગુણો એમાં છે. કુંભારે ભલે બનાવ્યો હોય કે મશીને બનાવ્યો હોય તો પણ એ કુંભાર રૂપે થયો નથી. કુંભારના ગુણ એમાં આવ્યા નથી. એનામાં તો માટીના ગુણો જ રહ્યા છે. એટલે કાર્ય ક્યાં થયું? એ જ દ્રવ્યમાં કાર્ય થયું. કોઈ પણ દ્રવ્યની અંદર કાર્ય થાય તો એનો કરતા એ દ્રવ્ય પોતે જ હોય. અને જે નવી અવસ્થા થઈ, જે કાર્ય થયું, એ પર્યાય બદલાય, એ કર્મ એ દ્રવ્યમાં જ હોય, બીજે બહારમાં હોય નહીં. બીજા અન્ય દ્રવ્યમાં કાર્ય થાય નહીં. કાર્ય તે દ્રવ્યમાં જ થાય, બીજા અન્ય દ્રવ્યમાં કાર્ય થાય નહીં. કોઈ પણ દ્રવ્યમાં કાર્ય થતું હોય તો એ દ્રવ્યનું પોતાનું કાર્ય છે, એનો એ પોતે કરતા છે. અને જે કાર્ય થયું એનું દ્રવ્યનું કર્મ છે, પણ ત્રીજી વ્યક્તિનું એ કર્મ કાર્ય નથી. એટલે કે કુંભારનું એ કાર્ય નથી, કર્મ નથી. કુંભાર એનો કરતા નથી, માટી પોતે જ એનો કરતા છે. કેમ? કેમ કે એ વ્યાપ વ્યાપકપણું. વ્યાપક માટી છે. માટી વ્યાપક થઈ અને માટીની કોઈ પણ અવસ્થામાં વ્યાપે છે. જો સિદ્ધાંતની વાતો છે, બહુ શાંતિથી સાંભળવી, સમજવી, સાથે પુસ્તક રાખવું, નિકરામાંથી કંઈ સમજણ પડશે નહીં. આજે આ જ બધું સમજવાનું છે આપણે. વ્યાપ વ્યાપકપણું. પ્રશ્નોત્તરમાળા વખતે આ બધી વાતો કરી છે, પણ જે લોકો પ્રશ્નોત્તરમાળાના સ્વાધ્યાયમાં ન હતા એમને અઘરું ન પડે, એટલા માટે આપણે આ વાતને થોડી વધારે વિસ્તારથી સમજાવીશું કે જેથી પછી આગળ જતા ક્યાંય તકલીફ પડે નહીં. શું કહે છે? વ્યાપ વ્યાપકપણું. વ્યાપ ક્યાં વ્યાપે? કોઈ પણ પદાર્થ ક્યાં વ્યાપે? પોતે પોતાનું વ્યાપપણું ક્યાં સુધી વિસ્તારી શકે એની સીમા છે. એ દ્રવ્ય છે, એ દ્રવ્ય સુધી જ એનું વ્યાપપણું હોય. એનો વ્યાપ ક્યાં સુધી હોય? માટીનો વ્યાપ માટી સુધી. માટી ક્યાં સુધી વ્યાપે? જ્યાં સુધી માટી જે છે ત્યાં સુધી. માટી કંઈ બહારમાં વ્યાપતી નથી. એટલે માટી વ્યાપક છે. પછી માટી વ્યાપક છે તો એની બધી અવસ્થાઓને વિશે વ્યાપે છે. એટલે કે માટી રૂપે જ રહે છે, માટીના ગુણો ધરાવે છે. માટીમાં જે ગુણ છે એ ગુણ માટીની કોઈ પણ પર્યાયને વિશે હોય, માટીની કોઈ પણ અવસ્થા થાય. માટીની કોઈ પણ અવસ્થા એટલે માટીનું કોળિયું થાય, માટીનો ઘડો થાય, માટીના નળિયા થાય, પણ બધામાં શું હોય? ગુણો શેના હોય? સોનાના હોય કે માટીના હોય? બધામાં ગુણો શેના હોય? માટીના ગુણ હોય કે સોનાના હોય? માટીના જ હોય. માટી જ વ્યાપે એટલે એનું વ્યાપવું થાય છે તો એ એના દ્રવ્યમાં જ થાય છે એટલે વ્યાપ વ્યાપકપણાનો સંબંધ એ દ્રવ્યને એના પોતામાં જ હોય બીજા દ્રવ્યમાં એ વ્યાપે નહીં માટીની પાસે ધારો કે બીજું દ્રવ્ય કંઈક પડ્યું છે તો એમાં એ માટી વ્યાપે નહીં માટી માટી રૂપે એની પર્યાયમાં વ્યાપે એટલે માટીની કોઈ પણ પર્યાય થાય એ ઘડો થાય કે નળિયું થાય કે કુંડું થાય પણ એ બધું એ માટીની પર્યાય છે ને એને આપણે માટીનું કુંડું માટીનો ઘડો માટીનું કોળિયું એમ કહીએ છીએ એ દ્વારા આપણે એમ સમજાવીએ છીએ કે માટીનું છે એ કોઈ ધાતુનું નથી એમાં માટીના ગુણો છે એમાં માટીના ગુણો રહેલા છે એમાં કોઈ ધાતુના ગુણો નથી એટલે માટીના બધા જ ગુણો જ્યાં રહ્યા છે એ પર્યાય છે એમાં એનું વ્યાપવું થયું એમ કહેવામાં આવે વ્યાપે છે એટલે શું થાય છે કે બધા જ ગુણો સહિત ત્યાં છે દ્રવ્યના એ દ્રવ્યના બધા જ ગુણો એમાં રહેલા છે એટલે એ વ્યાપવું થયું એટલે કોઈ પણ દ્રવ્ય હોય એનું વ્યાપવું એ દ્રવ્ય સુધી જ હોય એ દ્રવ્યની બહાર અન્ય દ્રવ્યમાં એ વ્યાપે નહીં આ વ્યાપવા સંબંધી વાત થઈ એટલે એ વ્યાપવું જે છે એ માટીનું છે એટલે એને શું કહેવાય જે વ્યાપે એને વ્યાપક જે વ્યાપે છે એને વ્યાપક કહેવામાં આવે છે અને જ્યાં વ્યાપ્યું છે એ એનો વ્યાપ છે જ્યાં વ્યાપ્યું છે એ એનો વ્યાપ છે એટલે વ્યાપ અને વ્યાપકપણાનો સંબંધ કોની વચ્ચે હોય એ દ્રવ્ય અને એ દ્રવ્યની પર્યાયની વચ્ચે જ હોય બીજાની સાથે એવો સંબંધ હોય નહીં એટલે જે કાર્ય થયું એ કાર્ય પર્યાયના બદલાવ રૂપે થયું છે એમાં પર્યાય બદલાય છે એની અવસ્થા બદલાય છે પણ એના દ્રવ્યના ગુણો બદલાયા નથી દ્રવ્યના ગુણો તો એના એ જ રહ્યા છે એટલા માટે એને વ્યાપ વ્યાપકપણું કહેવામાં આવે છે ત્યાં માટી ઘડા રૂપે થઈ છે તો ઘડામાં એ માટી વ્યાપી છે એ પર્યાય બદલાય છે અને પર્યાય બદલાય છે એને આપણે કાર્ય કહીએ તો એ માટી છે એ જ એનો કરતા થાય બીજું કોઈ એનો કરતા થઈ શકે નહીં માટીના ગુણો ઘડામાં વ્યાપવા માટે માટી પોતે જ જવાબદાર છે કોઈ એમાં કુંભાર જવાબદાર થતો નથી માટીના ગુણોને ઘડા સુધી લઈ જનારો કુંભાર નથી માટી પોતે જ છે એમ કહીએ એટલે સમજમાં આવે કે માટી પોતે જ પોતાના ગુણો સહિત એ ઘડાની પર્યાયમાં કે નળિયાની પર્યાયમાં કે કોળિયાની પર્યાયમાં વ્યાપી છે એટલે માટી વ્યાપક છે અને એની પર્યાય છે તે એનું વ્યાપ છે આવો વ્યાપ વ્યાપકપણાનો સંબંધ છે અને વ્યાપ વ્યાપકપણાનો સંબંધ હોય તો જ એ કરતા થાય અને જે પર્યાય બદલાય એનું કાર્ય થાય કાર્ય કહો કે કર્મ અહીંયા કર્મનો અર્થ છે કાર્ય હવે આ વાતને બરાબર વાંચીએ ફરીથી તો બરાબર સમજાશે કે પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ એટલે કે ઘડાને અને પછી તમે માટીનો ઘડો છે તો એની સાથે પાણીને કે પેલા ચાકડાને કે કુંભારને એને એવો વ્યાપ વ્યાપકપણાનો સંબંધ નથી પણ માત્ર ઘડાને અને માટીને જ વ્યાપ વ્યાપક ભાવનો વ્યાપ વ્યાપકપણાનો સંબંધ છે સદભાવ છે અને એવો વ્યાપ વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે હવે સમજાયું હશે કે વ્યાપ વ્યાપકપણાથી કરતા કર્મપણું કઈ રીતે છે કરતા અને કર્મ એટલે કાર્ય કરતા અને કાર્ય એ બંને વ્યાપ વ્યાપકપણાના સદભાવને કારણે જ હોય છે હવે આગળ લઈએ કે તેમ તેવી જ રીતે પૂદગળ પરિણામને અને પૂદગળને જ વ્યાપ વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે શું વાત લીધી માટીનું ઉદાહરણ આપીને કે કોઈ પણ પૂદગળ લઈએ તો એ પૂદગળને અને પૂદગળના જે પરિણામ થાય તેને પૂદગળને અને પૂદગળના જે પરિણામ થાય તેને એવો વ્યાપ વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે માટીની સાથે સરખાવીએ. માટી વ્યાપક અને માટીમાંથી જે કંઈ બને છે તે બધી પર્યાયો જે કાર્ય થયું તે કાર્યમાં માટીનું જ વ્યાપવું છે. એ જ રીતે કોઈ પણ પૂદગળ છે તો એ પૂદગળના જે જે પરિણામો આવે એમાં પૂદગળનું જ વ્યાપવું થાય છે, બીજા કોઈનું વ્યાપવું થતું નથી. સમજાય છે બરાબર? પૂદગળ છે અને પૂદગળના પરિણામ, ત્યાં માટી હતી અને માટીના પરિણામ. શું માટીના પરિણામ હતા? એના પર્યાયમાં ફેરફાર, પિંડમાંથી ઘડો બનવો, નળિયા બનવા, એ એના પરિણામ હતા. એટલે એ જ રીતે પૂદગળ છે અને પૂદગળના પરિણામ છે, તો પૂદગળ અને પૂદગળના પરિણામોની વચ્ચે વ્યાપકપણાનો સંબંધ છે. પૂદગળ છે તે વ્યાપક છે અને એના પરિણામ છે તે એનો વ્યાપ છે. એટલે પૂદગળ પોતે જ કરતા થઈ, પૂદગળ પોતે જ કરતા થઈ અને પૂદગળના પરિણામો કરે છે. કેટલું સહેલાઈથી સમજાય છે? પૂદગળ પોતે જ કરતા થઈ અને એના પોતાના પરિણામ કરે છે. એટલે જે પૂદગળના પરિણામ થયા એ બધું પૂદગળનું કાર્ય છે, પૂદગળનું કર્મ છે. એનો કરતા પૂદગળ પોતે જ થાય છે, કેમ કે એ પૂદગળ વ્યાપક છે અને એની પર્યાય એટલે પરિણામો, એ પરિણામ એનું વ્યાપ્ય છે. એટલે આવો વ્યાપ વ્યાપકપણાનો સદભાવ પૂદગળને અને પૂદગળના પરિણામની વચ્ચે છે. માટે પૂદગળ કરતા છે અને પૂદગળના પરિણામો છે તે પૂદગળનું જ કાર્ય છે, બીજાનું કોઈનું કાર્ય નથી. પૂદગળના પરિણામ કોનું કાર્ય? પૂદગળનું કાર્ય. બરાબર? હવે ઉપરની વાત આપણે પહેલી શરૂઆત કરી ટીકાથી, એને વાંચીએ તો હવે આપણને ખ્યાલ આવે કે પૂદગળના પરિણામ છે તે પૂદગળનું કાર્ય આપણે અહીંયા સિદ્ધ કર્યું ને. બરાબર ને? અને ઉપર શરૂઆતમાં આપણે એ વાત લીધી હતી, અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂઆતમાં કહ્યું હતું ને, શું કહ્યું હતું? કર્મનું પરિણામ અને નો કર્મનું પરિણામ એ બધું પૂદગળ પરિણામ છે, એમ કહ્યું હતું. એટલે પૂદગળ પરિણામ હોય તો શું હોય? તો કે એ પૂદગળ એનું કરતા હોય અને એ પરિણામ છે એમાં એ પૂદગળ જ વ્યાપતું હોય તો એ પૂદગળના પરિણામ એ પૂદગળનું કાર્ય કહેવાય. પૂદગળના પરિણામ છે એ પૂદગળના કહેવાય, પૂદગળ એનો કરતા કહેવાય. એ વાતને અહીંયા સિદ્ધ કરી પહેલા, એ પહેલા જે વાત કરવામાં આવી એને અહીંયા સિદ્ધ કરી કે પૂદગળ પોતે જ વ્યાપ વ્યાપકપણાના સદભાવને કારણે કરતા થઈ અને પૂદગળના પરિણામ કરવાવાળો થાય છે. પૂદગળના પરિણામનો કરતા થાય છે. પૂદગળના પરિણામ જે થયા તે કાર્ય પૂદગળનું છે, બીજાનું કોઈનું નથી, બીજો કોઈ એનો કરતા નથી. કરતા એટલે કરનારો. તો આગળ અહીંયા કહે છે, પૂદગળ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂદગળ પરિણામનો કરતા છે અને પૂદગળ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી એટલે વ્યાપરૂપ થતું હોવાથી કર્મ છે. એટલે પૂદગળ પરિણામ છે તે કર્મ છે, કાર્ય છે અને એમાં પૂદગળ વ્યાપે છે. હવે આવું થવામાં કોઈ એને કંઈ કરાવતું નથી, એ સ્વયં પોતે જ વ્યાપે છે. પૂદગળ પોતે જ એના પરિણામ રૂપે એ વ્યાપે છે, એ એનું કાર્ય છે, એ એનું કર્મ છે અને પૂદગળ પોતે જ એનો કર્તા છે. તેથી પૂદગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મરૂપ પૂદગળ પરિણામ, તેને જે આત્મા પૂદગળ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂદગળ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે તે આત્મા કર્મ નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. એક સાથે ત્રણ ચાર વાત લીધી છે પણ બધી વાત સમજાવેલી છે એટલે સહેલું છે. આપણે શાંતિથી વિચાર કરીએ બધું સમજાશે. કંઈ અઘરું નથી. ભગવાન આત્માને વળી અઘરું શું ને સહેલું શું? જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને કંઈ અઘરું નથી. જ્ઞાન એનું પોતાનું છે, જ્ઞાન ક્રિયા એની પોતાની છે. તો આપણે લઈએ કે વ્યાપ વ્યાપકપણાની વાત કરી. ઉદગળ પોતે વ્યાપક છે એટલે કરતા છે, અને ઉદગળના જે પરિણામ થયા એ પરિણામ એનું કાર્ય છે એટલે એ એનું કર્મ છે. તેથી ઉદગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મરૂપ પૂદગળ પરિણામ, એટલે જે પૂદગળના પરિણામ કહેવામાં આવે ને, કર્મ અને નો કર્મના પરિણામ છે એને પૂદગળના પરિણામ કહેવામાં આવ્યા. પૂદગળના પરિણામ કેમ કહેવામાં આવ્યા એની વાત આપણે શરૂઆતમાં જ કરી કે નો કર્મા શરીર, એ શરીર પૂદગળ છે અને એની જે અવસ્થાઓ થાય એમાં જે બદલાવ આવે એ બધું જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય પૂદગળનું છે, એ જીવનું નથી. અને એ જ પ્રમાણે એ પરના લક્ષ્ય થતા જે ભાવ છે એને પણ આપણે એમ કહ્યું કે એ પૂદગળના પરિણામ છે, જીવના નથી. એટલે એ કર્મ પરિણામ અને નો કર્મ પરિણામ, કર્મના પરિણામ જે ભાવરૂપે છે તે અને નો કર્મ આ શરીર આદિના જે પરિણામો એ નો કર્મ પરિણામ, એ બંને પ્રકારના પરિણામો કર્મ અને નો કર્મના પરિણામો જે છે જે પૂદગળ પરિણામ છે એ પૂદગળ પરિણામમાં શું થઈ રહ્યું છે? તો કે એ પૂદગળ પરિણામનો કરતા પૂદગળ જ છે. એટલે પૂદગળ દ્રવ્ય વડે કરતા થઈને શું કરવામાં આવ્યું? એ પૂદગળના પરિણામ કરવામાં આવ્યા. એટલે કહે છે કે પૂદગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મરૂપ પૂદગળ પરિણામ, એ પૂદગળ પરિણામ માટે કહે છે કે તેને આવા પૂદગળ પરિણામ છે, તેને જે આત્મા પૂદગળના પરિણામ જાણે તો એ જ્ઞાની કહેવાય. સીધી વાત, આપણે એ નક્કી કર્યું કે આ બધા પૂદગળના પરિણામ છે, એમાં પૂદગળ વ્યાપે છે, પૂદગળ કરતા છે અને જે કાર્ય થયું જે પરિણામો થયા એ બધું એનું પૂદગળનું પોતાનું કાર્ય છે. એવા પૂદગળના પરિણામને જે આત્મા પૂદગળના જ માને, પૂદગળને જ એનો કરતા માને અને પૂદગળનું એ કાર્ય છે એમ જે માને, એવો જેને સ્વીકાર થયો છે એ જ્ઞાની છે. સહેલી વાત છે. તો આપણે જ્ઞાની થયા કે નહીં? આપણને સમજાયું ને? આપણે હવે એમ માન્યતા કરીએ તો જ્ઞાની. પાંચ મિનિટ થશે ને સ્વાધ્યાય પૂરો થશે એટલે આ શરીર મારું એક્સરસાઇઝ કરવા નીકળી પડશે. આ તો જે થાય છે એ કહું છું. અમેરિકામાં આમ જ ચાલે છે. અને પૂજ્ય ગુરુદેવના પ્રવચન એક્સરસાઇઝ કરતા કરતા સાંભળે. બોલો, પુસ્તક નહીં, એને એટલો ટાઈમ નથી, ગુરુદેવના પ્રવચન સાંભળવાનો ટાઈમ નથી એટલે એક્સરસાઇઝ કરતા કરતા વિચારો સાંભળે. ખૂબ ના પાડી છે. મેં કીધું એવું બની શકે જ નહીં. આ તો આવું મહાન શાસ્ત્ર, એનો અભ્યાસ અને એમાં ગુરુદેવનું પ્રવચન, એના દ્વારા તમે જયારે અભ્યાસ કરતા હો ત્યારે સામે પુસ્તક રાખી અને શાંત ચિત્તે બધા જ પ્રકારની નિર્મળતા સહિત તમારે એનો અભ્યાસ કરવો જોઈએ. એની જગ્યાએ તમે ત્યાં એક્સરસાઇઝ કરતા કરતા દોડતા દોડતા સાંભળો અને પાછા હું ગયો હોઉં એટલે પોતાની હોશિયારી બતાવવા એમ કે રમેશભાઈ અમે પણ સાંભળીએ, હું એક્સરસાઇઝ કરવા જાઉં ને ત્યારે હંમેશા હું ગુરુદેવનું પ્રવચન સાંભળું. તું મને ઇમ્પ્રેસ કરવા માંગે છે? મને ઇમ્પ્રેસ કરીને તારા શું કામ છે? પ્રભુ તું ભગવાન આત્મા જ છો. અમારી દ્રષ્ટિમાં તો તું ભગવાન આત્મા આવ્યો છે. આ તો તું મૂર્ખામી રજૂ કરી રહ્યો છે કે ગુરુદેવનું પ્રવચન તું એક્સરસાઇઝ કરતા કરતા સાંભળી રહ્યો છે. આ તો મૂર્ખામી છે. એ ન કહ્યું હોત તો હું તને ભગવાન આત્મા માનતો જ હતો. એ કહીને તે તો તારી ઉલટી આબરૂ ઘટાડી દીધી. કોઈ એમ કહે છે ને, ત્યારે કેટલાક લોકો એમ કહે છે કે પૂછે છે મને ઘણી વાર કે રમેશભાઈ પછી આપણે કારમાં બેઠા બેઠા જતા જતા સાંભળીએ તો શું વાંધો? હું કહું છું કે કારમાં બેઠા બેઠા તમારે આપણા સ્વાધ્યાય સાંભળવા એનો મને વાંધો નથી, રિપીટ કરવા, સવન સાંભળવા, બીજા કોઈના પ્રવચન સાંભળવા. પણ આવા શાસ્ત્ર, મહાન શાસ્ત્ર, એની ઉપર જ્યારે ગુરુદેવ પ્રવચન આપતા હોય તો શાંત ચિત્તે શાંતિથી બેસીને શાસ્ત્ર લઈને એનો સ્વાધ્યાય કરવો. એ સ્વાધ્યાય એટલે પોતાના સ્વરૂપમાં જવાની વાત છે. અને એમાંથી તો પ્રભુ તમે કઈ ક્ષણે અંદરમાં ચાલે જશો કહેવાય નહીં. આ સ્વાધ્યાય ચાલતો હોય એ દરમિયાનમાં તમે ક્યારે અંદરમાં ચાલે જશો એ કહી શકાય નહીં. સ્વાધ્યાયકાર તો બહાર જ ફરતા હશે ને, તમે અંદરમાં ચાલે જશો. જ્ઞાન ક્રિયા પ્રભુ તમારી છે, જ્ઞાન ક્રિયા તો તમારી થઈ રહી છે. એ વખતે તમને જે ભાવ આવે છે, તમે અંદરમાં ડેપ્થમાં ક્યાં પહોંચી જાઓ છો મને ખબર નથી. હું શબ્દોની માયાજાળમાં અહીંયા છું અને તમે અંદરમાં છો. એટલે પ્રભુ શાસ્ત્ર લઈ અને બેસીને શાંત ચિત્તે ગુરુદેવના પ્રવચન સાંભળવા જોઈએ. અને તો જ પછી જ્યારે એ રીતે સાંભળ્યા હોય ત્યાર પછીથી પુસ્તક બંધ કરીને સ્વાધ્યાય પૂરો થાય છતાં પણ એ ભાવ ઘોળાયા કરે, એ ભાવ અંતરમાં રહ્યા કરે, તો એ ભાવ જાય નહીં અને એમ થતાં જ્ઞાની થવાય. અત્યારે આપણે આ શબ્દના અર્થ કર્યા અને આપણે જાણી લીધું કે પૂતગળનો કરતા પૂતગળ, પૂતગળના પરિણામનો કરતા પૂતગળ, એટલું આપણે જાણી લીધું એટલે જ્ઞાની નથી થવાતું. આપણે તો વાત ત્યાંથી નીકળી હતી. મેં એમ કહ્યું કે આપણે પણ અત્યારે જાણ્યું કે પૂતગળનો, પૂતગળના પરિણામનો કરતા પૂતગળ પોતે જ છે. એમ જે જાણે છે એ જ્ઞાની છે. એ તો આપણે પણ જાણી એટલે આપણે જ્ઞાની થઈ ગયા. હવે એનો નિર્ણય તમારે કરવાનો છે. અહીંયા કહે છે કે આવા પૂતગળના પરિણામ, એ પરિણામ છે તે પૂતગળના છે, એનું એ પૂતગળનું કાર્ય છે અને એને એ પૂતગળનું જ કાર્ય છે એમ જે જાણે છે તે, એના વિશે વાત કરવી છે. હજી વધારે વિસ્તાર કરે છે એનો. કહે છે કે તેથી પૂતગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કર્મમાં આવતું જે કર્મને નો કર્મરૂપ સમસ્ત બધું જ એ બધું પૂતગળ પરિણામ છે. એ પૂતગળ પરિણામ તેને જે આત્મા પૂતગળ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવના અભાવને લીધે, હવે એક બીજી વાત આમાં સાથે લીધી, એ પૂતગળનું કાર્ય છે એમ માને છે એટલું તો ખરું, પણ સાથે સાથે બીજું શું લીધું કે એ આત્મા જો એમ માને છે કે એને કુંભારની સાથે જેમ પેલા ઘડાને કોઈ સંબંધ નથી, એને વ્યાપ વ્યાપકપણાનો અભાવ છે, કુંભારને અને ઘડાને વ્યાપ વ્યાપકપણાનો અભાવ છે. એ ઉદાહરણ લઈને સમજાવવું છે કે ઘડો છે એની અંદર માટી વ્યાપે છે, કુંભાર વ્યાપતો નથી. ઘડો એ માટીનું કાર્ય છે, કુંભારનું કાર્ય નથી, એ આપણે સિદ્ધ કર્યું. એટલે એ બંને વચ્ચે શું છે, વ્યાપ વ્યાપકપણાનો અભાવ છે. બંને દ્રવ્ય જ જુદા છે, ઘડો અને કુંભાર બંને દ્રવ્ય જુદા છે. એટલે એ બંનેની વચ્ચે ઘટ અને કુંભારની જેમ એટલે વ્યાપ વ્યાપકપણાના અભાવને લીધે શું થાય, વ્યાપ વ્યાપકપણાનો અભાવ હોય તો શું થાય, કરતા કર્મ પણ હોય જ નહીં. વ્યાપ વ્યાપકપણાનો અભાવ હોય તો એ બંને વચ્ચે કરતા કર્મનો સંબંધ થાય જ નહીં, કરતા કર્મ પણ થાય જ નહીં. એટલે ઘડાનો કરતા કુંભાર નથી થતો, કેમ કે બંને વચ્ચે વ્યાપ વ્યાપકપણું નથી, બંને દ્રવ્ય જુદા છે. ઘડો છે એમાં માટી વ્યાપે છે, કુંભાર વ્યાપતો નથી. એટલે બંને દ્રવ્ય ભિન્ન હોવાથી એમની બંનેની વચ્ચે વ્યાપ વ્યાપકપણાનો અભાવ છે. અને વ્યાપ વ્યાપકપણાનો અભાવ હોય એટલે કરતા કર્મની પ્રવૃત્તિ બંને વચ્ચે ક્યાંથી હોય, એટલે કંઈ કરતા કુંભાર થઈ જાય અને માટી એનું કાર્ય થાય અથવા ઘડો એનું કાર્ય થાય, એમ કેવી રીતે બને? એટલે એમ બનતું નથી, વ્યાપ વ્યાપકપણાનો અભાવ છે, માટે કરતા કર્મપણાનો પણ અભાવ છે. એટલે ઘટ અને કુંભારની જેમ એટલે કે એ બંનેની વચ્ચે જેમ વ્યાપ વ્યાપક ભાવનો અભાવ છે અને એવા વ્યાપ વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની સિદ્ધિ થતી નથી, કરતા કર્મ પણ સિદ્ધ થાય નહીં એટલે અસિદ્ધિ છે. એમ થવાથી એ કુંભારે એને કરતો નથી, પરમાર્થે એ કરતો નથી. પરંતુ પૂતગળ પરિણામના જ્ઞાનને, હવે જો અહીંયા બીજી વાત જ્ઞાનની વાત લીધી છે, પરંતુ પૂતગળ પરિણામના, પૂતગળના જે પરિણામ થયા એનું જ્ઞાન, પૂતગળ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. પૂતગળ પરિણામ છે એનું જ્ઞાન, એ કોનું કાર્ય, એ કોનું કર્મ, કર્મ એટલે કાર્ય, એને કર્મપણે કોણ કરે? આત્મા. એ ભૂતગળ પરિણામનું જ્ઞાન હોય કે જે જ્ઞાન હોય તે જ્ઞાન, પણ એ જ્ઞાન કોનું કાર્ય છે? આત્માનું. અહીંયા કહે છે કે ભૂતગળ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એને આત્માનું કાર્ય કહીએ તો પછી શું થાય છે? તો કે એવા પોતાના આત્માને જાણે છે તે આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો છકો જ્ઞાની છે. ભૂતગળના પરિણામ જે થયા તેને એ ભૂતગળના જ જાણે છે, અન્યના જાણતો નથી, એ આત્માના પણ પરિણામ નથી. પણ એ ભૂતગળના પરિણામ જે થયા એ જ્ઞાન છે તે આત્માનું છે એમ જે જાણે છે તે જ્ઞાની છે. આપણને થાય કે આટલી બધી વાત કોમ્પ્લિકેટેડ કેમ કરી દીધી, પ્રશ્ન થાય. અહીંયા સમજાવવું એ છે કે જીવને એમ છે કે આ જે ભાવ થયા, જે કંઈ થયું છે ને, એ પોતાનું છે એમ માન્યતા છે. તો એ પોતાનું નથી, પણ એને જાણવાવાળું જ્ઞાન છે એનું પોતાનું છે. એટલે જે વસ્તુને પોતાની માને છે એ ભિન્ન બતાવવી છે, અને સાથે સાથે એનું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન જે છે એ આત્માનું છે એમ અહીંયા સમજાવવું છે. અને એવું જે જ્ઞાન કરે છે તે જ્ઞાની છે. હવે આ વાતને લક્ષ્મણ રાશિને સમજીએ તો બરાબર સમજાઈ જશે, વાત બરાબર પકડાઈ જશે. સરસ રીતે સમજાવ્યું છે. શું શરૂઆતમાં કહ્યું, પહેલી વાત અહીંયા જે લીધી આગળ એમાં, કે તેથી ભૂતગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું સમસ્ત નો કર્મ અને કર્મરૂપ ભૂતગળ પરિણામ, એટલે બધા ભૂતગળ પરિણામ, એ ભૂતગળ પરિણામને તેને જે આત્મા ભૂતગળ પરિણામને અને આત્માને બે વચ્ચેના સંબંધને કેવી રીતે જાણે છે એની વાત કરે છે. ભૂતગળ પરિણામને અને આત્માને કેવી રીતે જાણે, એ ભિન્ન જાણે, એમાં વ્યાપકપણાનો સંબંધ નથી, કર્તા કર્મપણાનો સંબંધ નથી એમ જાણે. એને શું સમજવાનું છે કે ભૂતગળ પરિણામ અને આત્મા, ભૂતગળના પરિણામ ભૂતગળના છે અને એની સાથે આત્માને કર્તા કર્મપણાનો સંબંધ નથી, આત્મા એનો કર્તા નથી. કેમ કે બંનેની વચ્ચે વ્યાપકપણાનો સંબંધ નથી. ભૂતગળ પરિણામ અને આત્માની વચ્ચે વ્યાપકપણાનો સંબંધ નથી એને અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજાયું કે જેમ ઘડાની વચ્ચે અને કુંભારની વચ્ચે વ્યાપકપણાનો સંબંધ નથી, કેમ કે બે દ્રવ્ય જુદા, અને વ્યાપકપણાનો સંબંધ ન હોવાથી, એ વ્યાપકપણાના સંબંધનો અભાવ હોવાથી એ બંનેની વચ્ચે કર્તા કર્મપણાની સિદ્ધિ નથી થતી. એવી જ રીતે આ આત્મા અને ભૂતગળના પરિણામ એ બંને વચ્ચે કર્તા કર્મપણાની સિદ્ધિ પણ થતી નથી. પરંતુ એ ભૂતગળના પરિણામનું જે જ્ઞાન, એ જ્ઞાન છે તે આત્માનું કર્મ છે, આત્માનું કાર્ય છે, અને એમ એને જાણે છે એ જ્ઞાની છે. તે આત્મા કર્મ નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વભાવરૂપ થયો થકો જ્ઞાની છે. જ્ઞાની કોણ છે? જે ભૂતગળના પરિણામને આત્માથી ભિન્ન જાણે છે એ જ્ઞાની છે. ટૂંકી ભાષામાં કહેવું હોય તો આટલું જ કહેવું છે. ભૂતગળના પરિણામનો કર્તા કોણ છે? ભૂતગળ પોતે જ છે. ભૂતગળના પરિણામનો કર્તા આત્મા કેમ ન થાય? તો કે બંને વચ્ચે અત્યંત જુદાપણું છે, વ્યાપકપણું એમાં શક્ય નથી, કેમ કે બે દ્રવ્ય જુદા છે. એટલે વ્યાપકપણું નથી એટલે એમાં કર્તા કર્મપણું નથી. એટલે ભૂતગળના જે પરિણામ થયા એ ભૂતગળના પરિણામ અને આત્મા એ બેની વચ્ચે કર્તા કર્મપણાની સિદ્ધિ થતી નથી. જેમ પેલા ઘડા અને કુંભારની વચ્ચે કર્તા કર્મ રૂપે સિદ્ધિ થતી નથી, એવી જ રીતે આ આત્માને અને ભૂતગળના પરિણામ, કયા ભૂતગળના પરિણામ? નો કર્મ અને કર્મના પરિણામ જે કયા, એ ભૂતગળના પરિણામ, એની બેની વચ્ચે, આત્મા અને ભૂતગળના પરિણામની વચ્ચે કર્તા કર્મપણાની સિદ્ધિ નથી. પણ એ પરિણામને જાણવાવાળો આ આત્મા થાય છે, એટલે એવા પરિણામનું જ્ઞાન, એ જ્ઞાન એ આત્માનું કાર્ય છે, આત્માનું કર્મ છે. એટલે એવા જ્ઞાનને કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે કે પોતાનો આત્મા આ કાર્ય કરે છે એમ જાણે છે. પોતાનો આત્મા એ જાણવા રૂપ કાર્ય કરે છે, પરના પરિણામોને જાણે છે, પૂતગળના પરિણામોને જાણે છે, એવું એ જાણવાપણાનું જ્ઞાન કરવાનું કાર્ય કરે છે એવો આત્મા છે તે જ્ઞાની છે. એ પરિણામ પૂતગળના છે, એ પૂતગળના પરિણામનું જ્ઞાન કરે છે તો એ જ્ઞાન એ આત્માનું કર્મ છે. અને એવા કર્મપણે કરતા એવા પોતાના આત્માને જે જાણે છે, પોતાના આત્માને કઈ રીતે જાણે છે કે એ જ્ઞાન કરી રહ્યો છે એમ એ જાણે છે. કોનું જ્ઞાન કરી રહ્યો છે? પૂતગળના પરિણામનું જ્ઞાન કરી રહ્યો છે એમ જાણે છે તો એ જ્ઞાની છે. પણ એનાથી ઊંધું એ એમ જાણે કે પૂતગળના પરિણામ આત્મા પોતે કરી રહ્યો છે એમ જાણે તો મિથ્યા માન્યતા કહેવાય, તો એ અજ્ઞાની કહેવાય. જો એ એમ જાણે કે આ પૂતગળના પરિણામ થયા છે એનું જ્ઞાન એ આત્માનું કર્મ છે એમ, એવો એ પોતે આત્મા છે એમ જાણે છો તો એ જ્ઞાની. પણ એને બદલે એ એમ માને કે પૂતગળના પરિણામ આત્મા કરે છે જો એમ માને તો એ અજ્ઞાની. એટલે આ બંને વાતને સાથે સમજાવવી છે એટલે આ રીતે આખું લેવામાં આવ્યું કે વર્તમાનમાં જે માન્યતા વર્તી રહી છે એ આ જ પ્રમાણે છે કે પરના કાર્યોનો હું કરતા છું, પૂતગળના કાર્યો પૂતગળના પરિણામો બધું પૂતગળમાં થાય અને એનો કરતા આ આત્મા થઈ જાય છે એ વાત બરાબર નથી. જો એવી રીતે એ સમજશે તો એ અજ્ઞાની છે. પણ એને બદલે એ પૂતગળના પરિણામો જે થઈ રહ્યા છે એનું જે જ્ઞાન કરવાવાળો પોતે જ્ઞાતા છે એમ જો પરિણમન કરશે તો એ જ્ઞાની. આ વાત અહીંયા તો કહેવી હતી. આત્મા જ્ઞાન કરે, જ્ઞાનનો કરતા થાય પણ શરીરના કામોનો કરતા થાય નહીં, અને રાગ દ્વેષના ભાવોનો કરતા પણ આત્મા થાય નહીં, એ એનું કામ નથી. આત્માનું કામ શું? જ્ઞાન કરવું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રા